વચનામૃત લોયાનું પંદરમું. જીવાત્માનું રૂપ, જીવને વિશે ભગવાનનું રૂપ, સાંખ્ય યોગ અને વેદાંતનો મત. સંવત 1877ના માક્ષરવદી 13મે દિવસ રાત્રિને સમય શ્રીજી મહારાજ ગામ શ્રી લોયા મધ્યે સુરા ભક્તના દરબારમાં વિરાજમાન હતા અને ધોળો ફેંટો માથે બાંધ્યો હતો તથા બીજે ધોળે ફેંટે બોકાની વાળી હતી તથા ગરમ પોસની રાતી ડગલી પહેરી હતી તથા ધોળો ખેસ પહેર્યો હતો તથા ધોળો ચોફાળ ને ધોળી પછેડી તે ભેગા કરીને ઓઢ્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ દેશ દેશના હરિભક્તની સભા તથા પરમહંસની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ કૃપા કરીને બોલ્યા, જે આ જીવ છે તે અધ્યાત્મ અધિભૂત ને અધિદૈવપણે કરીને સર્વ દેહમાં નવ શિખા પર્યંત વ્યાપીને રહ્યો છે અને દેવતા ને ઇન્દ્રિયો રૂપે કરીને જીવનું ભોગતાપણું છે, પણ દેવતા ઇન્દ્રિયોથી પૃથકપણે ભોગતા નથી. ત્યારે નિત્યાનંદ સ્વામીએ આશંકા કરી, જે હે મહારાજ, ત્યારે એમ કહેવાય છે જે જીવ જે તે સામાન્યપણે સર્વ દેહમાં વ્યાપીને વિશેષપણે હૃદયાકાશમાં રહ્યો છે ત્યારે સર્વ ઠેકાણે સરખું જાણપણું નથી જણાતું, તેનું કેમ સમજવું? પછી શ્રીજી મહારાજ બોલ્યા, જેમ સૂર્ય છે તે કિરણય કરીને સર્વ પદાર્થમાં વ્યાપીને રહ્યો છે, પણ આગળ જેવું પદાર્થ છે ત્યાં તેવો સૂર્યનો પ્રકાશ જણાય છે, કેમ જે કાચની ભૂમિ હોય તથા સ્વચ્છ નિર્મળ પાણી હોય ત્યાં જેવી રીતે સૂર્યનો શુદ્ધ પ્રકાશ જણાય છે તેવી રીતે પાણાની ભૂમિ, રેતની ભૂમિ તથા ડોળાયેલું પાણી તેમાં જણાતો નથી. એવી રીતે સૂર્યના પ્રકાશમાં ન્યૂન અધિકપણું જણાય છે, તેમ એ જીવ ઇન્દ્રિયો અંતઃકરણ ગોલક એ સર્વેને વિશે સમાનપણે રહ્યો છે, પણ ઇન્દ્રિયોને વિશે સ્વચ્છપણું છે માટે તેને વિશે વિશેષ પ્રકાશ જણાય છે. જુઓને, નેત્રમાં જેવું તેજ જણાય છે તેવું નાક કાનમાં કોઈ દિવસ જણાય છે? નથી જણાતું. અને ચાર અંતઃકરણનું અતિ સ્વચ્છપણું છે તો ત્યાં જીવનો અધિક પ્રકાશ જણાય છે અને બીજી ઇન્દ્રિયોમાં ન્યૂન જણાય છે, પણ જીવ તો સર્વ દેહને વિશે સમાનપણે રહ્યો છે. ત્યારે બ્રહ્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, જે એ જીવને કેટલાક તો તારા જેવો દેખે છે તથા દીવાની જ્યોત જેવો દેખે છે તથા બપોરિયા જેવો દેખે છે, તે કેમ સમજવું? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે એ તો એમ છે જે જેમ જેને અક્ષી વિદ્યા છે તેને નેત્ર દ્વારા એ જીવનું દર્શન થાય છે ને તેને વિશે ભગવાનની મૂર્તિને પણ દેખે છે, તેમ જેને જે ઇન્દ્રિય દ્વારા લક્ષ્ય થયો તેવો આત્માને દેખે છે. જેમ કાચનું પૂતળું મનુષ્યને આકારે કર્યું હોય તેને જે જે અવયવ તથા મુવાળા તથા નાડીઓ તે સર્વે કાચના હોય ને તે પૂતળાની માયલી કોરે તેજ ભર્યું હોય તેજ દેખાય, તે જેવો ભૂંગળીનો અવકાશ હોય તે પ્રમાણે દેખાય છે પણ સમગ્ર નથી દેખાતું, તેમ એ જીવનું સ્વરૂપ જેણે જેવું દીઠું છે તેવું કહે છે, પણ એની નિરાવરણ દ્રષ્ટિ નથી થઈ માટે એને જેવો આત્મા છે તેવો નથી દેખાતો. અને જ્યારે એની નિરાવરણ દ્રષ્ટિ થઈને આત્માકારે થાય છે ત્યારે ઇન્દ્રિયોના ગોલકના જે વિભાગ તે એની દ્રષ્ટિમાં નથી આવતા ને જેવો આત્મા છે તેવો જણાય છે. જેમ જે આકાશની દ્રષ્ટિને પામ્યો હોય તેની દ્રષ્ટિમાં બીજા ચાર ભૂત નથી આવતા, તેમ જેની નિરાવરણ દ્રષ્ટિ થાય છે તેને ગોલક ઇન્દ્રિયો દેવતા અંતઃકરણ તેણે કરીને જણાતા જે જીવના પ્રકાશના ભેદ તે દ્રષ્ટિમાં નથી આવતા, ને જેવો જીવ છે તેવો યથાર્થ જણાય છે, અને ભેદ દ્રષ્ટિવાળાને જેવો છે તેવો નથી જણાતો. જેમ કોઈકે ગાયનું પૂંછડું દીઠું, કોઈકે મુખ દીઠું, ખૂર દીઠો, પેટ દીઠું, સ્તન દીઠો, તે જેણે જે જે અંગ દીઠું તે ગાયનું જ દીઠું છે, પણ જેવી ગાય છે તેવી કોઈએ દીઠી નથી, ને એક અંગ દીઠું માટે ગાય દીઠી પણ કહેવાય. તેમ એ આત્માના પ્રકાશનું દર્શન જેટલું જેને ઇન્દ્રિયો દ્વારા અથવા અંતઃકરણ દ્વારા થયું તેટલો તે આત્મદર્શી કહેવાય, પણ સમ્યક આત્મદર્શન એને કહેવાય નહીં. માટે અમે તો એ જીવને વિશે એવી રીતે સામાન્ય વિશેષપણું કહીએ છીએ. ત્યારે નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, હે મહારાજ, તમે જીવને તો નિરાકાર કહ્યો, ત્યારે તે જીવને વિશે ભગવાન રહ્યા છે તે પણ અલિંગપણે રહ્યા છે કે મૂર્તિમાન રહ્યા છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, ભગવાન તો ઇન્દ્રિયો, દેવતા, અંતકરણ ને જીવ એ સર્વેના આશ્રયપણે રહ્યા છે. તે શ્રી કૃષ્ણ ભગવાને ઉદ્ધવ ભેળે ગોપીઓને કહેવરાવ્યું છે, જે ઇન્દ્રિયો, અંતકરણ, દેવતા ને જીવ તેના આશ્રયપણે કરીને તમારે સમીપે હું રહ્યો છું. જેમ પંચમહાભૂત બ્રહ્માંડને વિશે રહ્યા છે ને તેના તેજ સર્વના દેહમાં રહ્યા છે, તેમ જે હું આ મથુરામાં રહ્યો છું તે તો જેમ મહાભૂત વિશેષપણે કરીને બ્રહ્માંડને વિશે રહ્યા છે તેમ રહ્યો છું, ને જેમ એ ભૂત જીવોના દેહમાં સામાન્યપણે રહ્યા છે તેમ હું તમારે પાસે રહ્યો છું, અને જે હું દેખાતો નથી તે તો તમારા ચિત્તની વૃત્તિનો મારે વિશે નિરોધ થાય તેને અર્થે નથી દેખાતો, પણ રહ્યો તો મૂર્તિમાન છું. ત્યારે વળી નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું છે, હે મહારાજ, એ ભગવાન ઇન્દ્રિયાદિકના આશ્રયપણે રહ્યા છે તે પુરુષ રૂપે કરીને રહ્યા છે કે અક્ષર રૂપે રહ્યા છે કે પોતે સ્વયં પુરુષોત્તમપણે રહ્યા છે? ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે, જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે તો સજાતી છે, માટે એમના પ્રકાશના ભેદ પાડવાને તો કોઈ સમર્થ છે નહીં, ને ભેદ તો અતિશય છે પણ તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી. અને જેને આ ભગવાન કૃપા કરે છે તેણે કરીને તેને પ્રકાશમય એવો દિવ્ય દેહ બંધાય છે, પછી તે એમ જાણે છે જે આ હું છું, ને આ પુરુષ છે, ને આ અક્ષર છે, ને એ સર્વેથી વિલક્ષણ એવા આ પુરુષોત્તમ છે, એવી રીતે એ સર્વેને પૃથકપણે દેખે છે, ને એમના પ્રકાશને પણ વિલક્ષણપણે દેખે છે, પણ બીજા તો કોઈ પૃથક દેખવાને અર્થે સમર્થ થાય નહીં. માટે ભગવાન સૂજે એ રૂપે કરીને રહ્યા છે, પણ પોતે જ રહ્યા છે. અને વેદાંત જે ઉપનિષદ તથા યોગ તથા સાંખ્ય એ ત્રણ શાસ્ત્ર સનાતન છે તે એ શ્રી કૃષ્ણ પરમાત્માનું જ વર્ણન કરે છે. તે એ ત્રણ શાસ્ત્રના મત તે તમને અમે પૃથક પૃથકપણે કરીને કહીએ તે સાંભળો. તેમાં જે સાંખ્યવાળા છે તે તો 24 તત્વને કહીને તેથી પર 25મા પરમાત્માને કહે છે, પણ જીવ ઈશ્વરને પૃથકપણે નથી કહેતા. તેનો એ અભિપ્રાય છે જે તત્વ છે તે જીવ વિનાના હોય નહીં, માટે તત્વ ભેળો તદાત્મકપણે રહ્યો જે જીવ તેને તત્વરૂપ જ કહે છે, પણ તત્વ થકી પૃથક નથી કહેતા. અને જેમ જીવને 24 તત્વરૂપ માને છે તેમ બ્રહ્માંડાભિમાની જે ઈશ્વર તેને પણ 24 તત્વરૂપ માને છે. એવી રીતે જીવ ઈશ્વર એ બેને તત્વરૂપ માનીને તત્વ ભેળે જ એને ગણે છે. પણ તત્વથી નોખા નથી ગણતા, ને 25માં પરમાત્માને કહે છે એ સાંખ્યનો મત છે, પણ એમ ન સમજવું જે જીવ નથી કા જે સાંખ્ય વાળે ષટ સંપત્તિ શ્રવણ મનન નિધિધ્યાસનાદિક સાધન કયા છે તે જીવને જ કરવાના કયા છે, પછી તે સાધને કરીને વિચારને પામે ને તે વિચારે કરીને તત્વ થકી પોતે નોખો પડે ને પોતાને બ્રહ્મરૂપ માને ને પરમાત્માને ભજે એવી રીતે સાંખ્ય મત છે તે મોક્ષ ધર્મમાં શુકજી પ્રત્યે નારદજીએ કહ્યું છે જે
ત્યજ ધર્મમ ધર્મમ ચ ઉભે સત્યાનૃતે ત્યજ ઉભે સત્યાનૃતે ત્યક્ત્વા યેન ત્યજસી તમ ત્યજ.
એનો એમ અર્થ છે જે જ્યારે મુમુક્ષુ આત્મવિચાર કરવા બેસે ત્યારે તેને આડા જે ધર્મરૂપ અથવા અધર્મરૂપ સત્યરૂપ અસત્યરૂપ જે જે સંકલ્પ આવે તેનો ત્યાગ કરીને જે વિચારે કરીને એને તજે છે તે વિચારનો પણ ત્યાગ કરીને બ્રહ્મરૂપે રહેવું, પણ દેહે કરીને ધર્મરૂપ નિયમનો ત્યાગ કરવો કયો નથી એ શ્લોકનો એ અર્થ છે. અને યોગવાળા છે તે 24 તત્વને પૃથક ગણે છે ને જીવ ઈશ્વરને 25માં કહે છે ને પરમાત્માને 26માં કહે છે, અને વિવેકે કરીને 25માને તત્વ થકી પૃથક સમજીને તેને વિશે પોતાપણાની દ્રઢતા માનીને 24 તત્વની જે વૃત્તિઓ તેનો પિંડીભાવ કરીને બળાત્કારે 26માને વિશે રાખે પણ વિષય સન્મુખ જવા દે નહીં, ને એમ સમજે જે મારી વૃત્તિ ભગવાનને મૂકીને બીજે ઠેકાણે જાશે તો મને સંસ્કૃતિ થશે, માટે અતિ આગ્રહ કરીને ઇન્દ્રિયો અંતઃકરણની જે વૃત્તિઓ તેને ભગવાનને વિશે રાખે. અને જે સાંખ્યવાળો છે તે તો એમ સમજે જે મારે ઇન્દ્રિયો અંતઃકરણ જ નથી તો જાશે ક્યાં, માટે પોતાને બ્રહ્મરૂપ માનીને નિર્ભય રહે છે. અને યોગવાળો છે તે તો ડરતો જ રહે છે. જેમ કોઈ પુરુષના હાથમાં તેલનું માથા લગણ ભરેલું પાત્ર હોય ને તે પુરુષને પગથિયાને ઉપર ઊંચું ચડવું હોય ને બે કોરેથી ઉઘાડી તરવારવાળા પુરુષ ડરાવવાને ઊભા રહ્યા હોય ને તે તેલને ઢળવા દેવું ન હોય ને તે પુરુષ જેવો ભયને પામે તેમ યોગવાળો વિષય થકી બીને ભગવાનને વિશે વૃત્તિઓને રાખે છે એ યોગનો મત છે. અને વેદાંત જે ઉપનિષદ તેનો મત એ છે જે સર્વના અતિશય મોટા કારણ એવા જે પુરુષોત્તમ નારાયણ બ્રહ્મ તેનું જ ગ્રહણ કરીને બીજા સર્વેને મિથ્યા માને છે. જેમ આકાશની દ્રષ્ટિને જે પામ્યો હોય તે બીજા તત્વને દેખે નહીં, તેમ એ બ્રહ્મને જે દેખતો હોય તે બીજા કોઈને દેખે નહીં એવી રીતે વેદાંતનો મત છે. ઇતિ વચનામૃત લોયાનું 15મું.
લોયાના 15મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા. આમાં પ્રશ્ન 6 છે. તેમાં પહેલું અને છઠ્ઠું કૃપાવાક્ય છે, જેમાં પહેલી બાબતમાં શ્રીજી મહારાજે દેવતા ને ઇન્દ્રિયો દ્વારે કરીને જીવનું ભોગતાપણું કહ્યું છે. બીજી બાબતમાં ઇન્દ્રિયો કરતા અંતઃકરણ સ્વચ્છ છે તેથી તેમાં અધિક પ્રકાશ જણાય છે. ત્રીજી બાબતમાં જેને ઇન્દ્રિયો દ્વારે લક્ષ્ય થાય તેને સમગ્ર આત્મા નથી દેખાતો, જ્યારે નિરાવરણ દ્રષ્ટિ થાય ત્યારે યથાર્થ આત્માને દેખે છે. ચોથી બાબતમાં શ્રી કૃષ્ણ ને ગોપીઓના દ્રષ્ટાંતે કહ્યું છે કે એવા ભક્તને વિશે અમે મૂર્તિમાન રહ્યા છીએ, પણ એની ચિત્તવૃત્તિના નિરોધ માટે દેખાતા નથી. પાંચમી બાબતમાં જીવ, પુરુષ, અક્ષર ને અમારું તેજ સજાતી છે, ને જે જીવને અમે કૃપા કરીને મૂર્તિમાન કરીએ ત્યારે તે મુક્ત પોતાને તથા પુરુષને તથા અક્ષરને તથા અમને મૂર્તિમાન દેખે છે, અને એ સર્વના પ્રકાશને પણ પૃથક પૃથક દેખે છે. છઠ્ઠી બાબતમાં જીવને વિશે સૂજે એ રૂપે કરીને એટલે મૂળ પુરુષ દ્વારે રહ્યા છીએ, પણ મૂળ અક્ષરાદિકથી લઈને સર્વે વિશે અમારી શક્તિ રહી છે, માટે અમે રહ્યા છીએ એમ જાણવું. સાતમી બાબતમાં ઉપનિષદ, યોગ ને સાંખ્ય તેના મતને કહેવાપૂર્વક પોતાના સ્વરૂપનું પ્રતિપાદન કર્યું છે. પ્રશ્ન એક. ત્રીજા પ્રશ્નમાં ઇન્દ્રિયો દ્વારે લક્ષ્ય થાય તો સમગ્ર આત્મા દેખાતો નથી એમ કહ્યું, અને વળી નેત્ર દ્વારે જીવનું દર્શન થાય છે ને તેને વિશે શ્રીજી મહારાજની મૂર્તિને પણ દેખે છે એમ કહ્યું, તે નેત્ર દ્વારે જીવનું દર્શન સમ્યક પ્રકારે તો નથી, ત્યારે મૂર્તિ કેવી દેખાતી હશે? ઉત્તર એક. ઇન્દ્રિયોના અવકાશ પ્રમાણે જીવનું દર્શન થાય છે, અને મૂર્તિ પણ ઇન્દ્રિયોની વૃત્તિ દ્વારા એ સમગ્ર દેખાતી નથી. જીવ સત્તાએ જુએ ત્યારે જ જીવાત્માને તથા શ્રીજી મહારાજની મૂર્તિને સમગ્ર દેખે, પણ આવરણ ટળ્યા વિના ઇન્દ્રિયો તથા અંતઃકરણ દ્વારે જુએ ત્યાં સુધી જીવ તથા શ્રીજી મહારાજની મૂર્તિ સમગ્ર દેખાય નહીં. પ્રશ્ન બે. ચોથા પ્રશ્નમાં નિરાકાર જીવને વિશે તમે તેજ રૂપે રહ્યા છો કે મૂર્તિમાન રહ્યા છો એમ નિત્યાનંદ સ્વામીએ પૂછ્યું. તેના ઉત્તરમાં શ્રીજી મહારાજે શ્રી કૃષ્ણનું દ્રષ્ટાંત દીધું. તેમાં તો મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું, તે જીવમાં તો તેજ દ્વારે રહ્યા છે એમ પ્રથમના 41મા વચનામૃતમાં તથા સારંગપુરના 5મા વચનામૃતમાં કહ્યું છે, માટે તે પરસ્પર વિરોધ આવે છે, તે કેવી રીતે સમજવું? ઉત્તર બે. શ્રીજી મહારાજ માયાબદ્ધ જીવો તથા તે જીવોના ઉપરી મૂળ પુરુષ ઈશ્વર ને તેથી પર મુક્ત જીવ ને મુક્ત જીવના ઉપરી મૂળ અક્ષર તે સર્વેને વિશે અંતર્યામી રૂપે પોતાના પ્રકાશ દ્વારે રહ્યા છે, અને આમાં તો પોતાના એકાંતિક ભક્તને વિશે મૂર્તિમાન રહ્યા છે એમ કહ્યું છે, માટે વિરોધ નથી. પ્રશ્ન ત્રણ. પાંચમા પ્રશ્નમાં જીવને વિશે પુરુષ, અક્ષર તથા અમે ત્રણે પ્રકાશ દ્વારે રહ્યા છીએ, ને જીવ, પુરુષ, અક્ષર તથા અમારા પ્રકાશમાં ભેદ અતિશય છે, તે ભેદને દેખવાને કોઈ સમર્થ નથી એમ શ્રીજી મહારાજે કહ્યું, તે જીવને વિશે ત્રણે રહ્યા હશે કે કેમ? ઉત્તર ત્રણ. મૂળ અક્ષરને વિશે શ્રીજી મહારાજ તેજ દ્વારે રહ્યા છે, અને મૂળ પુરુષને વિશે શ્રીજી મહારાજ મૂળ અક્ષર ને બ્રહ્મ એ ત્રણે તેજ દ્વારે રહ્યા છે, અને જીવને વિશે શ્રીજી મહારાજ મૂળ અક્ષર બ્રહ્મ ને મૂળ પુરુષ એ ચારે તેજ દ્વારે રહ્યા છે. તેમાં શ્રીજી મહારાજનું તેજ તે સર્વનું આધાર છે, ને એ તેજને સચ્ચિદાનંદ, ચિદાકાશ, મહાતેજ, અક્ષરધામ, અક્ષરબ્રહ્મ, કાંતિ તથા શક્તિ એવે ઘણે નામે કહેલ છે. તે પ્રથમના 45માં વચનામૃતના બીજા પ્રશ્નોત્તરમાં છે. પ્રશ્ન 4. જ્યારે શ્રીજી મહારાજ કૃપા કરીને દિવ્ય દેહ આપે ત્યારે તે ભક્ત પોતાને, પુરુષને, અક્ષરને તથા શ્રીજી મહારાજને પૃથકપણે દેખે અને એ સર્વેના પ્રકાશને વિલક્ષણપણે દેખે છે એમ કહ્યું. તે દિવ્ય દેહ આપ્યા પછી તો એને વિશે શ્રીજી મહારાજ વિના બીજા કોઈનું અંતર્યામીપણું ઘટતું નથી, ત્યારે એ સર્વેને શી રીતે દેખે? ઉત્તર 4. જ્યારે દિવ્ય દેહ બંધાય એટલે મૂર્તિમાન થાય ત્યારે તેને આવરણ રહેતું નથી, તેથી તે સર્વેને તેના તેના ધામોની વિશે શ્રીજી મહારાજની પેઠે જ દેખે છે. ઇતિ લોયાના 15મા વચનામૃતની રહસ્યાર્થ પ્રદીપિકા ટીકા સમાપ્ત.